amada en tu templo de una gran primo que se va a la manga. Koi ke e bhumika mai o raag na hoy to pan vidri sate ane e raag hoy etre na ki dharma sate ki maanu pan jen upadan ma karyata jare nimit na hoy e maane to pan vidri sate ane nimit se etre nimit ki karya thayu e maanu pan evi se je bhumika hai જે બુદ્ધે છે રજી પૂજામાં એમાં પડી રહી છે સૌધર્મ ઇન્દ્ર હશે એ બહુ સારી છે અને છતાંય એનો એવો ભાવ આવે છે અને છતાંય એમાં ધર્મ માને આટલું જ્ઞાનનો એમાં બેલેન્સ વિવેક હોય છે એ અષ્ટાનિકાનો પર્વ આપણને અહીંયા ચાલેલું છે એમાં પણ આપણે મધ્યલોકના પાંચ મેરુ નંદીશ્વર કુંડલવર અને ઋષિ પરેશા પ્રોત્સાહન કરીએ છીએ એમાં પાંચ મેગુના અને નંદેશ્વરના પૂજન થઈ જાય હવે જે બાકી છે એ સાથે પ્રણય લોકનો પણ આપણે શાસ્ત્રજી મંદિરોને યાદ કર્યા એ રીતે ગુરુદેવજી કહ્યું ત્રણ લોકમાં શું છે ત્રણ લોકમાં ત્રણ કાળને જાણનાર પરમાત્માનો ક્યારેય વિરોધ ન હોય એની સાથે સાથે એની સ્થાપના એવી પ્રતિમાનો પણ પ્રત્યક્ષ નો તો એમનો નથી ઓછામાં ઓછા તો કેટલા હોય વીસ તો હોય જ એ સિવાય બીજા કેવી રીતે પણ ચેતન કરું કે વીસ તો હોય જ છે અને એમની સ્થાપના તો આ નિરંતર અકર્ષિતપણે થતા જ હોય છે એ વિષય ચાલે છે આપણે આપણા સમય સાજી ઉપર વિષય આવે એ પહેલા ગુજરાતી આજ કઈ પચાવી દઉં સવારના વિચાર આવ્યો બધું ક્યારેક વિચાર આવે છે ગુરદેશના અંદરમાં શું ઘટાડતું હશે નિરંજન સમાજમાં આવા પ્રશ્નો આવતા હોય એટલે કદાચ ચાલે છે જૈનો ના સામાયિક હોય ને જેને મેગેઝિન છે એ બધા આવતા હોય ગુરદેવમાં શું છે સમાજમાં શું શું અભિપ્રાય ચાલે એમાં એક પ્રશ્ન શું આવ્યો અશુદ્ધ નહીં ક્યાં સુધી છે બારમાં ગુણસ્થાન સુધી છે તેમાં સુદોપયોગ નથી એમ કોઈ પ્રશ્ન કરે અશુદ્ધ નહીં તો ક્યાં સુધી છે બારમાં ગુણસ્થાન સુધી તેમાં સુદોપયોગ ક્યાં છે તમે તો ક્યાંથી માનો છો કદાચથી માનો છો તો એના આધાર રૂપે બધે છે સુધારી આવ્યું છે સુધો ઉપયોગ અવલંબન એ કઈ ગાથામાં થાય છે નંબર પહેલા તો બધે એ તો એક્યાસી મહિલા શાસ્ત્રમાંથી તેમાંથી ઓછું તો પડે હા આમાં સંવર અધિકારમાં સંવર અધિકાર અહીંયા તો આમાં તો છે જ નહીં પ્રવચન કાળની 181 નંબરની ગાથા અને એમાં પણ જૈતનાચાર્યની ટીકા એમાં જૈતનાચાર્યે આ પ્રશ્ન ઉઠાવ્યો અને પોતે એનું સમાધાન એમાં ત્રણ શબ્દ કીધા હતા બુદ્ધયા અવલંબન પછી એને ધ્યેય બનાવી અને એનું સાધન થવા એવા ત્રણ શબ્દો બોલ્યા બધા એ કહેવાનું શું છે કે ગુરુદેવજી પણ તે વખતે પણ સમાજમાં આવા ચાર્જ આવે છે એની સામે કેટલું ગુરુદેવ નું વિશાળ વાંચન હશે ખાલી વાંચન નહીં તો વિશાળ યાદગીરી કરી રહ્યા છે એટલા તો આપણે તો ફરીથી વાંચ્યા નથી ને કલ્પના પણ ન કરી શકે એવું અંતર બાહ્ય વૈભવ ન લાગે અનુભવની ધારા પર છે જે આવ્યું પાંચમી ગાથામાં નિરંતર જળતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ એ દશા તો જુદી પણ એ શ્રુતની લબ્ધિ રૂપી હતું એ અદભુત હતી આપણે પણ એ ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ ફરીથી થોડુંક એક પાછળ વિચાર કરીએ પહેલો શ્લોક છે પહેલા શ્લોકમાં શું શું સિદ્ધ કરાયું આપણને નમઃ આમ તો મૂળ શાસ્ત્રનું નામ તો શું છે? કુંક નાકાર છે. પહેલી ગાથામાં શું વાંચ્યું છે? સમય પાપુર, અને એનું સંસ્કૃત શું કર્યું? સમય પ્રાપ્ર. અને અંગ્રચંદ્રાચાર્ય એને શેનાથી કર્યું? સમય સાથે નમે. આપણે બધા પ્રસિદ્ધ છે, માટે આપણને સમય સાથે એની વાતો કરી. પછી એનું શું કર્યું? એમણે શું કર્યું? સમય સાર શબ્દ કહીને એનું વર્ણન. તો એમાં અહીંયા સમયસાર એટલે શું લેવું? સમયસાર એટલે શું લેવું? શુદ્ધાત્મા લેવો, સચિદ ભગવાન લેવા, બંને લઈ શકાય. શક્તિરૂપ અને સામર્થ્ય એની વ્યાખ્યા કરી. એ કોણ છે? શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. તો વસ્તુ કીધું, એનો સ્વભાવ શું છે? કે ચિત્ત સ્વભાવ છે. તો પ્રાપ્ત કેમ થાય? કે સાનુ ભૂત્યા જતા. તો ફળ તો સર્વભાવ શક્તિ શું છે? ક્રમ આવી ગયો કે આપ સમયસાર કહો છો. તો એ સમયસાર શું છે? કે ભાવાય. ભાવાય એટલે શું છે? પદાર્થ. અને જો પદાર્થ છે, વસ્તુ છે, એમાં શબ્દ છે ને, શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ, તો હોય તો એનો શું હોવો જોઈએ? સ્વભાવ છે. તો શું સ્વભાવ કીધો? ચિત્ત સ્વભાવ છે. તો એ વસ્તુ છે, વસ્તુનો સ્વભાવ છે, તો પ્રાપ્ત કેમ થાય? એને શું દેખાડી આપણને? વિધિ સહાનુભૂત્યા. અને કોઈ પણ કાર્ય કરીએ તેનું ફળ ન હોય ને? હોય કે ન હોય? કદાચ હોય ન હોય, નિશ્ચિતપણે કાર્ય છે તો એનું ફળ આવ્યા વગર છે. અને આ સહાનુભૂતિ જે છે એનું ફળ શું છે? સર્વભાવાંતર. સર્વભાવાંતર એટલે એમાં શબ્દ છે, અન્ય એવા શબ્દ છે ને, પોતાથી અન્ય એવા સર્વ જીવા જે છે ને, બીજા પાને લાભ થાય છે. ચરાચર પદાર્થ સંબંધી કહીએ શું આવ્યા? દ્રવ્ય આવ્યા, પછી સર્વ ક્ષેત્ર આવ્યો, પછી સર્વકાળ અને સર્વે છેલ્લી લાઈન. બીજા પાને છેલ્લી લાઈન સર્વ ભાવાંતર છીદે. છીદે એટલે ના થાય ને, છીદે એટલે જાણી લે. અથવા આપણા છીદે એટલે એવી રીતે નહીં જાણ, તો કોને જાણી લે? ફરીથી પોતાથી અન્ય સર્વ જીવ અજીવ અને કેવા હો, ચર કે અચર, ચાલતા કે સ્થિર, એ પદાર્થ પણ લે. કારણ કે ધર્માસ્ત્ર આકાશ બધા સ્થિર જ છે, જીવ પણ ઉદ્ર ચાલે છે, પણ બધા એવા એ પણ લીધા. જે દ્રવ્ય કાળ ભાવ છે, આ દ્રવ્ય આવી ગયું, પછી સર્વ ક્ષેત્ર લોકાલોકી આવી ગયું, પછી સર્વકાળ ભૂત વર્તમાન ભવિષ્ય અને વિશેષણ એટલે ભાવ એના ગુણો આવી ગયું. દ્રવ્ય પ્રકાર આમાં એ કોણ રહી ગયું? કોણ રહી ગયું? એનું ભાવ. ભાવ એ તો એટલે આ તો આમ તો દ્રવ્ય કાળ ભાવ બધું આવ્યું, બોલું પંચ પરાવર્તનમાં એ જે ભાવ આવે એ સમજ થતી ગાતામાં પંચ પરાવર્તન. અહીંયા કઈ કઈ બાકી રહી ગયું? કઈ પોતે બાકી રહી ગયું ને? અહીંયા કેવળ નામ થયું તો પોતાને. અરે ભાઈ, પોતાનું સાધન કેવી ત્યારે કરવું? શું છે? સ્વાનુભૂતિમાં પોતાની વાત તો આવી ગઈ. પોતાને જાણવું લોકાલોકનું જ્ઞાન એમાં પ્રગટ. એટલે અહીંયા સહિત આખી વાત બહુ સુંદર રીતે આચાર્યદેવે આવા દ્રવ્યગુણ પર્યાયની વાત કરી હતી આપણને. અને એ રીતે સાત તત્વોમાં લઈ તો અસ્થિરૂપે જીવ સંવંત બીજાને મોક્ષે. હવે એના ઉપરથી હવે પ્રશ્ન થયો બીજા શ્લોકની અંદર, કે એ જે આત્મા છે જેને એ કેવો છે? અથવા કોઈ પણ પદાર્થ અને આપણે આત્મા ઉપર ખાસ કેવો છે? બીજા શ્લોક પ્રમાણે અનંત ધર્મ વસ્તુ છે અને એને જાણે અને કેમ? કારણ કે આવો આત્મા કેવો છે, કેવો છે ને, અને કેવો છે આચાર્યદેવને? તો પેલો પ્રશ્ન થાય કે કેસે ક્યારે જાણીને કહેશે? તેમાં જણાશે જ્ઞાનમાં જણાય છે અને વાણી દ્વારા કહેવાય. અને તેથી જ્ઞાન અને વાણીને સરસ્વતીની મૂર્તિ આવી ને, એમાં સરસ્વતીની મૂર્તિ બે પ્રકાર, પછી સંખ્યા ત્રણ, વાણી એક અને જ્ઞાનમાં કેવળ જ્ઞાન અને લિંક આવે કે સમયસાર કેવું છે. તો સમયસાર પોતે જાણે છે અને બીજાને સમજાવે કે છે. તો બે પ્રકાર આવે. એ કેવો આત્મા છે? અનંત ધર્માત્મક આત્મા. અને એને એ કે પછી ભાવાત્મા તો જૈસે લીધો એ ધર્મો ત્યાં આપણે વાત થઈ ગઈ છે. ગુણ લેવાના સામાન્ય રીતે ગુણ પર્યાય બીજા સાપેક્ષ પર, તો અહીંયા ફરીથી અનંત ધર્માત્માને એ રીતે જીવવાની મર્યા છે કે આવા અનંત ધર્મ સ્વરૂપ આત્માને, કારણ કે કોઈને કેવું હશે સમજાવવું હશે તો કેવું પડશે, પણ ક્યારે કહેતો જાણ સુધતો એ સરસ્વતી નિમૂર્તિ એક વચન એમાં સરસ શબ્દ આપ્યો છે. એક કહે છે અને બીજું કહે છે દેખાડે, દેખે છે અને દેખાડે, જ્ઞાન દેખે છે અને વાણી દેખાડે છે. તો પછી આવું કે આજે તમે શાસ્ત્ર ની રચના કરો છો એ આપણી શું આવી છે, ફરી રહે શાસ્ત્ર ની રચના એ શું એમની આવી પ્રતિજ્ઞા આવી. અમને છેલ્લા ચાર ત્રીજા શ્લોક માટે છે ને કે આ સમય ની વ્યાખ્યા એ હજી પોતાની આવે ને, અને સમય વ્યાખ્યામાં શું લેવું, શું લેવું, ક્ષય શુદ્ધાત્મા અને શાસ્ત્ર બે. સમય ની વ્યાખ્યા એટલે સમય શાસ્ત્ર અને એમાં શુદ્ધાત્મા ની વ્યાખ્યા. હવે આમ જે આપ કહેવા માંગો છો તો એ કાર્યનું ફળ શું ઈચ્છો છો, શું ઈચ્છો છો કે મારી પરમ વિશુદ્ધિ થાય. ત્રીજા શ્લોક ઉપર પેલામાં સમયસાર કીધું તો સમયસાર આપ કહો છો તો જાણીને કહો છો તો જ્ઞાનમય અને વચનમય બે વાત. હવે આપ આ કહેવા માંગો છો તેનું ફળ શું ચાવશે. કોઈ પણ કાર્યની પાછળ પ્રયોજન હોય છે ને એમાં શું હોય, તો અહીંયા શાસ્ત્રની રચના અને એમાં સુધારવાનું કારણ સમય. તો એની કહે છે કે અમારી કેવી થાવ પરમ, અને એનો અર્થ છે પરમ વિશુદ્ધ નો અર્થ છે કે અમારી શુદ્ધતા અત્યારના છે તો કરી પણ પૂર્ણ નથી. તેનો અર્થ કયો, અત્યારના શુદ્ધતા છે પણ પૂર્ણ નથી, તો એનો અર્થ કે શુદ્ધતા છે સમજી જાય છે અને પૂર્ણતા નથી મોક્ષ નથી. અને અપૂર્ણ છે તેની સાથે શું છે કે અનાદિની અમારી પણ કલ્પાંતિ છે આપણો બધું અહીંયા તત્વો, અને એ મો કર્મ ના ઉદય થી અજીવ તત્વ આવ્યો અને મારી હશે જીવ એ જ કરતી અંદર સાત તત્વ આવી ગયા. શબ્દ હજી એમાં સરસ નિશ્ચય કે હું કેવો છું. આ તમે કોની વાત કરી, ફરીથી અનાદિની મારી પડતી કેવી છે કલ્માથી એટલે મેલી છે. શેનાથી મેલી છે, કર્મ ના ઉદય ના નિમિત્તે ચારિત્રમ એના નિમિત્તે છે. એમાં છે ક્યાં શબ્દો વાંચ્યું છે પાંચમા પાને, જે મોહ નામના કર્મ છે ને અનાદિ મોહ નામનું કર્મ તેના અનુભવી એટલે ઉદય વિપાક ને લીધે એ અનાદિ નિરંતર કર્માથી છે. શબ્દ છે એ ફરીથી શું સિદ્ધ કર્યું, પ્રણતી પોતાની અને અથવા તો દ્રઢથી હું કેવું છું શુદ્ધ થી માત્ર મૂર્તિ એ જીવાયું. પછી કર્મ એમાં કોણ આવ્યું, અજીવ તત્વ આવ્યું. પછી મારી પણથી મેલી તેમાં કોણ આવ્યા, આશ્રવબદ્ધ તત્વ આવ્યા. મારી અલ્પ શુદ્ધતા પ્રગટ થાય છે સંબંધી આવ્યા, અને મારા પણની પૂર્ણતા ચાહું છું તો કોણ આવી ગયું. એ મતલબ કે શબ્દોમાં કેટલું આચાર્ય સિદ્ધ કરીને બતાવે છે આપણને. હવે પોતાની વાત કરે છે કે અમારે આ સમય સાધની વાત કઈ કઈ, પણ અંદર માં મને મારા શુદ્ધાત્મા નું ભૂતણ થશે તો જે અલ્પ ચારિત્ર મોની અશુદ્ધતા તેનો નાશ થઈને શુદ્ધતા થશે. તો એનો અર્થ શું થયો, એનો અર્થ શું થયો કે તું સાંભળનાર શ્રોતા છો તો અમે શુદ્ધાત્મા ની વાત કરીએ છીએ, તો તને પણ શુદ્ધાત્મા નું ભૂતણ જો થશે તો તારા અનાદિ ના દર્શન નો મિથ્યાત્મ નો નાશ થશે. અને તેથી પહેલી ગાથા માં કે તારા ને મારા મોઢા નાશ થશે છે. ભાઈ અહીંયા આ રીતે કહે છે કે અમારને તો આવું પણ મળવાનું, તો કઈ શ્રોતાને કઈ થશે કે નહીં થાય. જેમ પાંચમી ગાથામાં કીધું કે અમે આના મૂળથી આ વાત કરીએ છીએ તો તું પણ શું કરજે, અનુભવ કરીને આ વાતને પ્રમાણ કરજે. આ એક બહુ જ ગાથા સમયસારમાં જ વિચારીએ તો ઘણી રીતે શું છે, આચાર્ય શ્રોતાને સાથે રાખીને વાત કરે સદભાગે છે આપણા કે આચાર્ય આપણને જેમ કહે ને ભાઈ ચાલ ને ભાઈ મારી સાથે ચાલ ને, પણ નહીં બોલો છે ને જરા મધ બિંદુ ને ટીપું પડે ને પછી તો પછી તો જે આચાર્ય જેના માટે સરસ્વતીમાં બોલે છે ને, ભાવમાં ભૂલેલ કવિ જીવ તણાક મિત્ર, સંતનાચાર્યમાં બોલે છે કે નહીં? અરે આવા મિત્ર ખરેખર સામાન્ય પણ મિત્ર તમે કહેવાય, સાચી સલાહ આપે એમ નહીં, ખાલી બધું સારું સારું કે એમ નહીં, ભૂલ થાય તો ભૂલ પણ બતા એમ આચાર્ય. આ ગણિતવાર શબ્દ એવો આવે છે, આવું પ્રતિભાસો, આવું ન પ્રતિભાસો શબ્દો આવે છે, ખાસ કરતા કર્મ અધિકાર માં આવે. આચાર્ય એવી રીતે છે, અમને તો આવું પ્રતિભાસે છે કે કુંભારથી ઘણો થાય છે એવું અમને પ્રતિભાસતો નથી, માટીથી ઘણો થાય છે એવું પ્રતિભાસ એમ કહીને પણ આપણને કહે છે, તમને પણ આવો વિપરીત પણ એમને પ્રતિભાવ યથાર્થ છે એવું પ્રતિભાવ. એ ત્રીજા શ્લોકમાં આપણને એ બે વાત કરેલી સાથે થતો, અને જો છેલ્લા માટે આ તમે વાત કોની કરી હવે કે અનાદિની કાર્યક્રમોથી મલિનતા છે, સાથે શુદ્ધતાની પ્રગટતા પણ થોડી છે, નહીતર નહીતર ખાલી એકાંત અશુદ્ધતા હોત તો બાધક પણ હોત, વૈરાગમાં પણ હોત, તો સાધક દશા અને સાધક દશામાં શું દેખાડે છે? થોડીક શુદ્ધતા અને થોડીક અશુદ્ધતા અને એની પૂર્ણતા. આખું કોની વાત આવી? પર્યાયની વાત આવી. તો પ્રશ્ન કે શું આટલું જ તો અસ્તિત્વ છે કે ના, આટલું છે પર્યાય પણ દ્રવ્યદ્રષ્ટિથી જો તો કેવો દેખાય? થોડી શુદ્ધતા, થોડી અશુદ્ધતા, પૂર્ણ શુદ્ધતા શું દેખાય? તો સરસ શબ્દ છે, અને હું કેવો છું છે શબ્દ એમાં પાંચમા પાને શ્લોક આઠમાં છેલ્લો શબ્દ શ્લોક આઠ છે ને પાંચમા પાને હું કેવો છું. ગુરુદેવ સરસ પ્રશ્ન લે, તો હું કેવો છે એટલે પેલા હું કેવો નથી એની વાત હતી, પેલા જે વાત કરી કે ભાઈ પરમ શુદ્ધિ સાવ થોડી અશુદ્ધતા કર્મ ના નિમિત્તે છે ને, એ કોની વાત? તો બીજાની હતી. એ પણ હું છું છે એમાં પણ શબ્દ છે, મારી શબ્દ હતો. આ ચોથા પાને છેલ્લો શબ્દ મારી, મમ અનુભૂતે છે, તો એ પણ મારું અને આ પણ મારું. તો કે હા, મારું હોવા પણ આમાં એક દ્રવ્યરૂપણું પણ છે અને એક આ વાત ગુરુદેવજી પ્રવચનમાં જયારે પોઈન્ટ આઉટ કરે ત્યારે આપણે સાહેબ ગુરુદેવજી નું શું કહેવાય, ડીપ રીડિંગ. આપણે તો આમ જરા વાંચી જાય પાછળ થઈ જાય ખ્યાલ પણ ન આવે કે શું કહેવા માંગે છે. એક એક શબ્દ બધા પેકઅપ કરીને કેટલી જ અને કે માઇનસ ને બધું માઇક્રો માઇક્રો કેવું છે ને, માઇક્રો સિસ્ટમ અહીંયા કે કેટલી બુદ્ધિની. અને આ આપણે 18મી વાર ના વાંચે સાંભળીએ છીએ તો પણ એક અદભુતતાથી અદભુતતાથી આપણને તત્વ આવું એમ મળ્યું છે. તો અહીંયા એ જે આખી પર્યાય સાપેક્ષતાની વાત કરી એટલું જ મારું અસ્તિત્વ એવું નથી, એવું અસ્તિત્વ રહી ગયું છે કે જેના આશરે આ પર્યાયની રહેલી અલ્પ અશુદ્ધતાનો પણ અભાવ થશે. તો હું કેવો છું? શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્ય, ચેતના માત્ર, ચૈતન્ય માત્ર મૂર્તિ, મૂર્તિ એ પ્રસંગ. અને આવું જ અસ્તિત્વ આ ધ્યેય તત્વ દેખાય છે. ધ્યેય તત્વ છે, સાધના પ્રગટ થાય છે અને સાધ્ય ની ભાવના. ધ્યેય તત્વ કોણ છે? શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ કોણ છે? ધ્યેય તત્વ. સાધના શું છે? અનાદિની શુદ્ધતા થોડી પ્રગટ થઈ છે અને અશુદ્ધતા. અને સાધ્ય ની શું ભાવના છે? પરમ રીતે. આ રીતે વાત કરીને એ પુનરકુંડ આચાર્ય ની હવે પહેલી ગાથા આવી. તો પુનરકુંડ આચાર્ય એમ કહે છે, સિદ્ધ ભગવાન ને વંદન કરીને વંદિતું સર્વસ્થ છે. હવે અમૃત ચંદ્રાચાર્ય નો અર્થ કર્યો, તેનાથી વંદન કરીને કાયાથી વચનથી મનથી શું કહેવાય, પ્રકારો કેવા લીધા, હાથ જોડીને સર્ગાસને પદ્માસને અર્ઘ લઈને પૂજા કરીને ભક્તિ કરીને તેનાથી આપણે તેનાથી એક સરસ અર્થ કાયો. કોને વંદન કરીશ? તારા પૂજ્ય ને, એને પૂજ્યના પ્રત્યે બહુમાન પ્રત્યે એને વંદન કરીશ, કોને કરીશ? અને જો એને તું પૂજ્ય માનો તેના પ્રત્યેની તને સ્તુતિ, એ જેનું વંદન. એના ઓળખીને, એના સ્વરૂપને ઓળખીને, એના ગુણોને ઓળખીને પ્રગટ કરવાની ભાવના, એનું નામ શું છે? વંદન અને એટલા માટે એ બે સ્તુતિ લીધી. કઈ બે સ્તુતિ લીધી? દ્રવ્ય અને પામ. ચાલો આપણે જોતા જે છઠ્ઠા પાને છે, છઠ્ઠા પાને પિતા ની બીજી લાઈન, સર્વ સિદ્ધો ને ભાવ દ્રવ્ય સ્તુતિ. એટલે કેમ બે લીધી? આપણને કઈ છે ભાવ સ્તુતિ છે કે દ્રવ્ય સ્તુતિ છે? એવું તમે બોલામાં 8 દિવસ એકદમ આમ પહોંચી જઈએ છે, ગલ્લા ઉઠીને અભિષેક માં ને પૂજામાં બધે ખાધા પીધા વગરના પણ પહોંચી જઈએ છે. હરિયંશી ભગવાન ને કઈ સ્તુતિ હશે? દ્રવ્ય કથા પૂર્ણતા ને પામેલા સ્તુતિ યોગ્ય છે. અને જેને સિદ્ધ ભગવાન હરિયંશ ના દેવ ને ઓળખા નથી એને સ્તુતિ કરવાની ભાવ શું હશે? એક જળ પ્રમાણે જેમ ચેત્ર ગડબડ એવું છે. કોને સ્તુતિ ખરેખર છે? કે જે એમના સ્વરૂપ ને ઓળખ્યું છે અને સાધનાની શરૂઆત કરી છે. તો સાધનામાં જેટલી વિપરાકતા છે એ ભાવ સ્તુતિ છે, અને અધુરા થઈ ગઈ છે તો તેનું નામ દ્રવ્ય. કેવું સમજ લીધો આચાર્ય? તો સ્તુતિ કરનાર કોણ છે? સાધક છે. તો સાધક માં જેની સ્તુતિ કરું છે એને જેવું પ્રગટ કર્યું અંતે પ્રગટ કર્યું એમની ભાવ સ્તુતિ. અને હજી અધુરા અને ગુરુદેવજી પણ એનું તરત જ લેશે કે જે ભાવ સ્તુતિ થાય વિતરાકતા અંતે પ્રગટ થાય છે. જેને જે સ્વચ્છ સ્વચ્છ પ્રમાણ એનો ફળ શું આવશે? એ વિતરાકતાની ધારા થતી આગળ વધતી વધતી પૂર્ણતાને પામશે. અને જે એમના પ્રત્યે બહુમાન પૂર્વક નો દ્રવ્ય સ્તુતિ નો ભાવ જે આવ્યો એના ફળમાં અમે ત્યાં ઉપજશું કે જ્યાં અમને આવી સાધનાના નિમિત્તો મળશે. એ સુભરાગના ફળમાં એવી જગ્યાએ જશું કે જ્યાં અમારી સાધનાને એ અનુકૂળ એવું દ્રવ્ય અને ભાવ સ્તુતિ. અને આ કેવી રીતે કરે છે? જો ફરીથી શ્રોતાને સાથે લઈને કે પોતાના આત્મામાં અને કોના ફર એટલે કોણ? આપણા શ્રોતાના આત્મા. આ રીતે છે સાથે લઈને સ્તુતિ કોઈને કરવી છે તો પેલા શું કરવું પડે? સામાન્ય પૂજા કરવી છે તો શું કરીએ છે? આવાહન કરીએ છે ને, સ્થાપન કરીએ છે ને. તો એ સ્થાપન પર સિદ્ધ ભગવાન ની સ્તુતિ કરવી છે તો સિદ્ધ ભગવાન ક્યાં સ્થાપતો? જૈન મંદિરમાં. પોતાના આત્મામાં અને એમાં પણ જ્ઞાનમાં પદ્ધતિમાં પોતાના આત્મામાં સ્થાપીને આત્મા એટલે પોતાની જ્ઞાનની પણતીમાં સિદ્ધ ભગવાનના સ્વરૂપને ઓળખીને આચાર્ય તો સ્થાપ્યા છે આ તો સાથે લઈને સ્થાપીને એમાં પણ બુદ્ધિ ઘણા પ્રશ્નો લે છે. શ્રોતા તરીકે કેવો છે? અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે, પામર છે, બધું એમાં આટલું બધું માનવામાં મારાથી કેમ થશે? એ ભગવાન ને કેવી રીતે સ્થાપી શકે? આચાર્યના જ્ઞાનમાં અથવા પરંપરા બધામાં આપણી પાત્રતા એમના જ્ઞાનમાં આવી ગઈ છે. તો અનંત સિદ્ધો ને રાજમાં નહીં સ્થાપી શકે. રાજમાં શું તાકાત છે? તારી જ્ઞાનની પર્યાય ભલે અલ્પ છે પણ એની પર્યાયમાં તું સ્થાપી શકે છે. એનો અર્થ છે કે સિદ્ધ ને અને સિદ્ધ સ્વરૂપ આત્માને લક્ષમાં રાખીના સમય કરતા મળશે. સાતમા શેના માટે કરી છે? કે હવે એ સિદ્ધપણું પ્રગટ કર્યું છે અને સિદ્ધ સ્વરૂપે હું આત્મા છું અને સિદ્ધપણાની પ્રાપ્તિની વિધિની વાત બતાવે છે. હવે એ લક્ષમાં રાખીને તું આ વાત એ સાંભળજે, તને ક્રમે કરીને આરાધનાનો માર્ગ પ્રગટ. એ રીતે બે વાત પછી આગળ કઈ વાત આવે છે? અમે આ શરૂ કરીએ છીએ કેવી રીતે કરીએ છીએ? ભાવ વચન અને દ્રવ્ય વચન થી. જે કોઈ જ્ઞાનના સ્વરૂપમાં શું વસ્તુ સ્વરૂપ કેવું છે એ કાલ તેનું નામ શું છે? ભાવ વચન. અને વિકલ્પ પૂછો ને બાર માણસ છે લખવાની ક્રિયા એ બધું કેવું છે? દ્રવ્ય વચન. અને આમ કરીને એનું ફળ શું છે? મારા અને શ્રોતાના મોના એ રીતે સુંદર રીતે વાત કરીને એની પ્રમાણિકતા કરી તો પછી આગળ તો આપણે વાત ચાલી જ ગઈ છે કે હવે શું થયું? તો હવે સમય આપ કહેવા માંગો છો તો સમય શું છે? તો સાત બોલે ની વ્યાખ્યા કરી અને એ સમય ને શું કામ કહ્યો છો? તો પેલી છે સમયની વ્યાખ્યા કરી. શું વ્યાખ્યા કરી સમયની? આઠમા પાને છે ને બીજી ગાથામાં એક સાથે યુગપદ જાણવું અને પરમાન છે બધું એકત્વ પૂર્વ જે ક્રિયાઓ કરે ત્રીજી લાઈન છે ટીકામાં એકી સાથે યુગપદ જાણવું તથા પણવું એ બે ક્રિયાઓ એકત્વ પૂર્વક મુખ્ય શબ્દ શું છે એકત્વ પૂર્વક આના ઉપરથી બે ભાગ કયા ક્યાં બે ભાગ કયા સો સમય અને પોતાના આત્મા સાથે એકત્વ પૂર્વક જાણવું ને પરમંતી સો સમય છે અને પર પદાર્થ રાગાદી ભાવમાં એકત્વપણે પરમન થાય છે તેનું નામ પર પદાર્થ પર્યાય બે ભાવ એકત્વ બહુ શું છે બહુ પાયામાં શું કામ છે એકત્વ ક્યાં કરીએ છીએ સોમાં એકત્વ એકત્વ બુદ્ધિ કરવી કે ના કરે કરવી કે ના કરવી કરવી કે નહીં થાય છે નિરંતર થાય ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વ એ માનીને આપણે બેઠા છીએ પોતાનું ખરેખર નથી એવા રાગાદીને પરદ્રવમાં કર્યું છે આ એમના સફળ સમય પણ અને સોમાં એકત્વ પણ એક પણ સ્થાપી તો તેનું નામ સમય છે એ સુંદર રીતે વાત લઈને એ આચાર્ય વાત કરીને તો હવે કે છે આવૃતું સમય એકત્વ પણ સ્થાપી એ જગતમાં તો સુંદર છે એકત્વ નિશ્ચય ગત સમય ત્રીજી ગાથામાં સારું સમય એકત્વ પણ સ્થાપી તો જગતમાં બધે શું છે સુંદરતા જેમ કે ને બીજાનામાં દખલ બી કઈ કરીએ તો બધો અવિખવાદ કસાય ઉભો થાય છે વિસંવાદ ઉભો થાય છે પણ તું તારા સ્વભાવમાં એકત્વ મારે તો જગત ની અંદર બધે એ સુંદર એકત્વ પૂર્વક થી લઈ લીધું એકત્વ એના બે પ્રકાર અને હવે કે તેના ઉપરથી સ્વમાં એકત્વ પણ છે તો કે કુતઃ ગુરુદેશ ખરત એમાંથી શબ્દ કાઢ્યો છે કુતઃ કુતઃ એટલે કેમ થાય જે છે તમારે આપણે જોઈએ અગિયારમાં પામે કુતઃ તન મૂળ ઉજ્જવલ કર્મ કરે કુતઃ એટલે ક્યાંથી જો તું તારા સ્વભાવમાં રહે તો પછી અશુદ્ધતા ને એ પ્રગટ જ ક્યાંથી તને થશે એકત્વ પણ આમાં નથી રહેતો તો આ આખો વિશ્વાસ દરિયામાં ઉભો અને એવી જ વાત છે અનાધિકાર થી સાંભળી છે પરિચય કર્યો છે ને અનુભવ ચોથી ગાથામાં અહીંયા ફરીથી એમાં લઈ ત્રીજી ગાથામાં લઈ થોડું ફરીથી તેના ઉપર ચાલે છે એકત્વ એના ઉપર થી શું વાત લીધી આશા છે હંમેશા કે જગત ની અંદર હું એકલો નથી બધા પદાર્થો ઘણા છે ત્રીજી ગાથામાં પણ આવે પોતાના શ્રેષ્ઠ પોતાના જે સાધારણ ગુણો રાખે છે એની સાથે કેવો સંબંધ છે અત્યંત નિકટ અત્યંત નિકટ એ ક્ષેત્ર આવતા સંબંધ હોવા છતાં આમાં પણ એ શબ્દ છે ચલો વાંચી જ લઈએ અગિયારમાં પાને ત્રીજી લાઈન છે અત્યંત નિકટ એ ક્ષેત્ર આવતા રૂપે રહ્યા છે તો પણ મેળો શબ્દ તો પણ શું થાય છે કે દરેક દ્રવ્ય પોતાની અંદર રહેલા પોતાના ધર્મના સમૂહને ચૂંબે છે પણ પરસ્પર એકબીજાને અડતા નથી અડતા નથી તો એકત્વ નથી તો એકત્વ નથી તો કર્તૃત્વ નથી કર્તૃત્વ નથી તો ભોક્તૃત્વ નથી છતાં છતાં માને તો સિદ્ધાંત કહેતો ભલે એક ક્ષેત્ર કેવો પાછો સંબંધ છે અત્યંત નિકટ એક ક્ષેત્ર અને તો પણ હું કેમ પદને સ્પર્શતો નથી કારણ શું આમાં કે કોઈ પણ પદાર્થ પોતાના સ્વભાવથી પડતા નથી ચ્યુત થતા નથી આવ્યું શબ્દ પોતાના સ્વરૂપથી પડતા નથી અને એની સામે પરરૂપે થતા નથી પરરૂપે પ્રણમતા નથી એટલે થતા નથી અને તેથી તો પછી તોને પર સમય પણ કેમ આવ્યું આચાર્ય આશ્ચર્ય થાય છે કુતઃ કેમ આવ્યું તું પદાર્થ ચૈતન્યવંત પદાર્થ છો એ કોને સ્પર્શ છે તારા ધર્મો ને સર ભલે ને બીજા અત્યંત એક ક્ષેત્ર સદનમાં હો અને છતાં પણ કેમ એને સ્પર્શતા નથી કેમ અડતા નથી કે હું મારા સ્વરૂપથી ચ્યુત થતા અને એ એના સ્વરૂપથી ચ્યુત કે નિકટ ભલે રહ્યા એના ઘરમાં ને હું મારા પણ આપણા ઘરનો કચરો એના ફળી અમ નાખશે તો અને એનો કચરો તો શું થાય ક્યારે થાય છે આપકો બહુ સુંદર રીતે આચાર્ય છે કમ સે કમ શું વિચાર તું ક્યાં છો તારું હોવા પણ તારું એકત્વ ક્યાં છે મારા દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં છું મારા તો માથે ક્યારે મૃત્યુ થતો નથી ને પર અને એમાં વિરંતામાં આજીવિકા એટલા તો લખ્યું સર શ્લોકમાં પદ્મમલ ધારી દેવે. શ્રી ભગવાન જોવે છે કે જીવ ગમે થી મમતા કરે તો પૂતગલ વલકાઈને જીવ રૂપ થતો નથી. તો પૂતગલ પણ જેવું જાણ જેવું પોતાનું સંસ્કાર પડે તો હું ચેતન તો કામ છું. છતાં પણ આચાર્ય કહે છે આવી કામ બહુ સંબંધી કથા ફરીથી નિકટતા છે પણ એકતા નથી. ફરક મોટો પડે છે એકત્ર અને છતાં ભૂલીને આપણે શું કરીએ છે એની સંબંધ વાળી અને તેમાં જે શબ્દ છે ને કામ અને ભોગ ઈચ્છા અને એના વિષય ઉપહારમાં અને જે કરે એના પાંચ મિનિટમાં સ્પર્શ ને કામ ને બાકીના ભોગ મેળવી શકીએ બીજા ગુરુદેવ બતાવ્યું છે. બહુ આપણે કહી દઈએ જેની વાય છે પણ નહીં ગુરુદેવ બધામાંથી કાઢી કાઢી જેમ અત્યારે નાટક સમયસાની પદો ગાયા ને ગુરુદેવ આપણા માટે રેડીમેડ ગુરુદેવ આપ્યો અને કદાચ જો આપણે નહીં સાંભળીએ નહીં એના ભાવ ગ્રહણ કરીએ તો શું હશે. અમૃત નો પ્યાલો હેઠે આવીને પણ ઢળી જવા જેવું છે. તેના માટે સરળ દર્શન દાદા કોઈ કોઢી હોય અને અમૃત આપે એને પોતાને પીને હેરો થવાની બદલે પણ ધોવામાં કેમાલ આપે છે. કોઈને હીરો આપે અને કાગડાને ઉડાડવા માટે વાપરે તો શું છે રાખને માટે રત્ન બાળે છે. બહુ જીવનમાં આપણે હર પળ ને હર ક્ષણ અતિ મૂલ્યવાન સાધના માટે ઉદ્દેશી કરશે મનુષ્ય પણ એટલે આરાધનાની મોસમ અને એમાં જો આવા વિરાધનામાં કાળ જાય છે તો આપણો અમૂલ્ય સમય અને ગયેલો કેટલો સમય પાછો આવી શકે. એક સમય ને ઓલું પણ હોય છે ને કમ્પ્યુટરમાં જુઓ તો પાછું રી થઈ શકે છે ને ઓલા ક્લાઉડમાં જીવન થાય છે બધું એમાં અહીંયા કેટલું થઈ શકે છે ટાઈમ રિટર્ન રિકોલ રિકોલ થઈ શકે છે ને એટલે બાય મિસ્ટેક જોઈએ રિકોલ કરીને જીવનમાં આ એક અદભુત અને આ સમયકાર એ રીતે વિચારે આમાં શું અઘરું લાગે એવું આટલું સિસ્ટમેટિક આપણને બતાવે છે આચાર્ય દેવ તો પછી કહે છે કે તું આ ભૂલ કેવો કરે છે વિચાર કર કે કેવો છે ક્યાં ઉભા છીએ આપણે સંસાર સમુદ્રની મધ્યમાં છે નિરંતર શું ચાલે છે પંચ પરાવર્તન ચાલે છે એમાં પણ પાછું મોરૂપી ભૂતળું બળદની જેમ આપણે ક્યાં ઉભા છીએ સંસાર સમુદ્ર ની પાર પહોંચી ગયા કિનારે ઉભા છીએ ક્યાં છીએ આપણે મધ્યમાં છે જ્ઞાનીઓ ક્યાં છે સંસાર સમુદ્ર ના કિનારે આવી ગયા અને પરમાત્મા કેવા છે પાર પહોંચી ગયા. અહીંયા આપણે મધ્યમાં છે એટલું નથી કૃષ્ણારૂપી રોગ પાછી નીકળે છે અને એનો ઉપાય તો ખબર નથી સ્વભાવ સમજા બાર ઇન્દ્રિયોને શું કરે છે બરાબર શબ્દ વાંચો છે એમાં શું છે ઘેરો ભાગે છે તે શબ્દ વાંચ્યું છે બારમા પાના ઉપર છે એમાં વચ્ચે છે જે મૃગ જેવા વિષય ગ્રામ ને ભાષા કેવા છે મૃગ જેવા છે એમાં કઈ સુખ નથી મળવાનો. જેમ કોઈ હોય ને કોઈ ઘોડો હોય કે ગમે હોય એના ઉપર બેસે છે અને લટકાવે કઈ ખાવાનું મોટી લાકડી આગળ ઘોડો દોડે છે ત્યારે એક પાસે પહોંચશે કેમ ને અરે તો ઓલો એના ઉપર બે પછી ગમે એટલું દોડશે આ વિષયો કેવા છે ગમે એટલું દોડે બ્રજજળ ક્યારે પ્રાપ્ત થશે અંતર સમજાયગા ને બ્રજજળ નહીં બહુ દોડે બહુ દોડે અહીંયા કે બ્રજજળ જેવા વિષય ગામ ને ઘેરો ઘેરો ખાલે એટલે ખબર છે ને ઘેરો ખાલે એટલે શું હા એ એમ જ પણ એનો અર્થ શું બધ ભરે જયારે ગુજરાતી શું થાય એનો અર્થ કે નદી હજી એક તરફ ચારે બાજુ થી ઘેરી ને બરોબર છે એક વિષય ઓછો નથી ઘેરો થાય એટલે શું છે જેમ કે ચારે બાજુ થી કલું લશ્કર ઘેરો કરવા ને એક વિષય પણ ઓછો નથી અને શોષણ એટલે વીર્યનું શોષણ લઈને આવ્યો છે અને કૃષ્ણમાં પાંચે વિષયને એક સાથે બોલવા છે. જ્ઞાન તો ઓછું છે, વીર્ય પણ ઓછું લઈને આવ્યો અને કૃષ્ણ કેટલી કરી છે આખા બધા વિષયોને પાછા એક સાથે ભોગવ્યા. અરે જ્ઞાનની તાકાત છે એક સાથે બધા જાણી શકે, એ પ્રગટ કેમ નથી કરતો? અને અહીંયા કૃષ્ણ એટલું બધી એ વાત કરીને અને એમાંથી પછી આગળ વાત કર્યું સરસ. હવે એનાથી એક પાના ઉપર, બાર પાના ઉપર નીચે વિચાર કરીએ તો કે પાંચમી લાખ નિર્મળ વેદના રૂપ પ્રકાશ થી સ્પષ્ટ ભીન દેખવામાં આવે છે. શું શબ્દ વાંચો? આ આત્માનું સ્વરૂપ જે અનાદિથી નથી એકત્ર વિભક્તિ કેવું છે? તેનાથી દેખાઈ શકે એવું છે. ભેદ જ્ઞાન રૂપ પ્રકાશ થી છે શબ્દ પાછી કેવું? વેદના નિર્મળ એવું કેમ લખ્યું? પેલું તો નિર્મળ કેમ અને વેદના આપણે વેદના કરીએ છીએ કે નથી કરતા? ત્યારે કરવું છે કે કરીએ છીએ? ક્યારે કરીએ છીએ? તો આપણને તમે દર્શન થઈ જાય. જો વેદના કરતા હોય તો થઈ ગયું હોય. બે પડે વચ્ચે ભેદ નહીં કરી, સ્વ અને પર વચ્ચે, સ્વભાવ અને વિભાવ, તો એનું નામ નિર્માણ. અને વેદના કરવાની શું કામ જરૂર પડી? શું કામ જરૂર પડી? એટલા માટે લીધું કે તું પરથી ભિન્ન છો. વિભક્ત આવ્યો ને શબ્દ, તો જેનાથી વિભક્ત છે એનાથી શું કરવું છે? ભેદ જ્ઞાન. અને જેનાથી એકત્વ છે એમાં અભેદ કરવું પડે. બે શબ્દ શું કામ આવી ગયા? કે કેવો છે? એકત્વ વિભક્ત આવ્યો ને, પરથી જુદા એકત્વ, તો જુદા પણ આવ્યું અને એકત્વ આવ્યું. તો જ્યાં જુદો છો ત્યાં શું કરવું છે? ભેદ જ્ઞાન છે. અને જ્યાં એકત્વ છે ત્યાં શું છે? અને એટલા માટે તમને જ્ઞાન છે. કેવું છે? વેદનાન છે કે અભેદનાન છે? તમને જ્ઞાન છે એ કેવું હોય? વેદનાન હોય કે અભેદનાન હોય? કે ભિન્નતા જે ભિન્ન છે, ભિન્ન લક્ષણ વાળા છે, એનાથી ભિન્ન પડવા માટે વેદનાન થવું અને પોતાના સ્વરૂપમાં એકાકાર થયું છે એનું નામ જ શું છે? અભેદ જ્ઞાન થવું. એ સુંદર વાત કરી કે આવું જે છે એવું પોતાથી અનાત્મ પણ હોવાથી અને બીજા આત્માને જાણવાની સંગતિ નથી. આ બે કઈ વાત આવી? પોતામાં અનાત્મ પણ હોવાથી, એટલે પોતે તો પોતાથી પોતાને જાણ્યો નહીં અને જે જાણતા હતા એની સેવા કરે, એટલે શું આવી ગઈ? બે ક્યાં આવ્યા? નિસર્ગ અને અધિગમન. પોતે પોતાથી જાણ્યો એમાં શું આવી ગયું? નિસર્ગ. અને જે જાણનારા જ્ઞાની એને જાણે એનું નામ શું આવ્યું? અધિગમ. જેને આગળ આવ્યું તો તરત આગળ આમ શું થતા આવશે? સ્વયં બુદ્ધત્વ અને બૌદ્ધિક બુદ્ધત્વ. આ રીતે વાત કરીને તો તમે આ આચાર્ય કઈ ચિંતા ના કરાવે. જેમ કે ને ડોક્ટર કઈ છે ને કે બધે રેકડો કઈ વધતું નથી તો ડોક્ટર હવે આવી ગયા ને તું ચિંતા ના કર, તું ક્યાં આવી પહોંચ્યો છે? સાચે સાચે સાચા સ્થાને આવી ગયો એમ આચાર્ય ચિંતા ના કર. તે અનંતકાળથી ચાંબો સંબંધી કથા સાંભળી લીધી છે. હવે તો અહીં આવ્યો છો, અમે તને એકત્વ વિભક્ત આત્માની વાત સંભળાવશું તો તારા જે મોહનો નાશ જે આગળ વાત કરી કે એ નાશ થયા વગર પણ કન્ડિશન કરી શું મૂકી? દર્શાવ એક વિભક્ત એ આત્મા તણાવી. તો બીજી લાઈનમાં કન્ડિશન મૂકી દર્શાવ તો એવી કે આપ તો રેડી થઈ ગયા કે હું દર્શાવું છું અને પાછું શું કીધું? કેમ પાછા તો શું કામ? કેટલી આચાર્યની નિષ્ફળ દશા છે જો વિકલ્પ આવ્યો છે પણ હું કઈ ગેરંટી નથી એવું સાંસ્પતિ નો યોગ બનશે કે નહીં, આવી થશે કે નહીં, એ કોઈ સાંકળશે કે નહીં. કેટલી નિષ્ફળતા યોગ વૈનો તો લખીને પછી કોકને આ મૂળી દશાની એક આપણને ઝલક આપી ઝલક કે કેવું વિકલ્પ છે. આપણને તો શું થાય વિકલ્પ આવ્યો તો આપણે નેક્સ્ટ સ્ટેપ શું હોય છે? આપણો વિકલ્પ વિકલ્પ આવ્યો ને વિષય ગોઠવીએ. શું છે? આપણે અહીંયા વિકલ્પ આવ્યો છે સહજ યોગ બને તો કરુણા બધી તો આપણા પરમ સદભાગ્ય. વિકલ્પ આવ્યો સાર્થકી નો યોગ બન્યો એમનું આયુષ્ય રહ્યું વિકલ્પ રહ્યો. તે વખતેના શ્રાવકોએ અકબંધપણે કરીને ચાસો કેટલી પોતે જ લિમિટથી માંથી પસાર થઈ જશે અને એમાંથી આટલો હવે આનાથી અધિક કલ્યાણ કરવું તને બીજું શું? અને જો ગતિ કરું તે વખતે તમે અંતર માંથી શબ્દથી તો ગમે બોલી લે અંદર ની ભાવના થી અને જો ભાવના છે એક શિષ્ય એ પાત્ર છે તો સામે પ્રશ્ન પૂછી અને સચી વાતા થઈ જાય.
હવે આપણે પૂજ્ય ગુરુદેવજી ના સ્વરમાં પાંચમી શક્તિ અને સાતમી ગાથા ને શ્રવણ કરીએ. આપણે સાથે ગાઈ પણ શકીએ.
દ્વારકાની નૃત્ય બોલે છે.